શોકની નદીઓ શાંત સાગર એવા આશ્રમમાં મળી એની સાથે જ અંબુધી ઉઠેવું અકુલાઈ. સાગર સમુદ્ર પણ વિકલ થયો, એકદમ વ્યાકુળતા વ્યાપી ગઈ સમુદ્રને પણ કે આ શોકની નદીઓમાં નદીઓ મારા સુધી ક્યાં પહોંચી, કેવી રીતે પહોંચી શકે? જે આનંદ સ્વરૂપ છે, આનંદમ બ્રહ્મૈતિ વ્યજાનાત એમ વેદના ઋષિઓ કહેતા હોય, જેને સુખ સ્વરૂપ રઘુવંશ માની, એ સુખ સ્વરૂપ રઘુવંશ પરમાત્માની અંદર આ અયોધ્યા અને જનકપુરની નદીઓ અંદર ઘૂસી ગઈ, વ્યાકુળતાને લઈને શોકને લઈને, અને એને લીધે અંબુધી આશ્રમ સાગર શાંત હતો, એની અંદર ખળભળાટ. ભગવાન સ્વયં શાંત રસ સાગર છે, પોતે ચિત્રકૂટની પર્ણકુટીરની અંદર નિરાતે સૌ ઋષિઓની સાથે ચિંતન મનન સત્સંગ કરતા બેઠા છે, અને એ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સાગર છે. અને એમાં અયોધ્યાનો દુઃખી સમાજ આવીને પડ્યો, જનકપુરનો સમાજ પણ દુઃખોને પીડાઓને વિરહ વેદના લઈને એ પણ ભગવાનની સમીપમાં ભળ્યો, અને એને લીધે ભગવાન જે સુખ સ્વરૂપ છે એમને પણ થોડો ખળભળાટ અનુભવાયો. ઉદયથી અંબુગ ઉઠેવું અકુલાઈ, જાણે સાગર ખળભળી ઉઠે એમ ભગવાન પણ આખરે પોતાના સંબંધીઓ તો છે જ નહીં, હાલ ઇહલૌકિક સંબંધીઓ છે, શારીરિક સંબંધીઓ છે, અયોધ્યા સમાજ અને જનક સમાજ, અને બધાને પોતાની નજર સમક્ષ જોયા પછીથી ભગવાન સાગર સ્વરૂપે છે, એટલા અગાધ વિશાળ છે, ધીર છે, ગંભીર છે, મર્યાદામાં રહેનાર છે, સાગર સ્વરૂપે મર્યાદા પુરુષોત્તમ છે, છતાંય જ્ઞાનીઓ જેવા જ્ઞાનીઓ પણ સ્નેહની આગળ પ્રેમની આગળ ચલિત થઈ જતા હોય છે, કે જ્યાં આગળ જનકજી પોતાની સ્થિતિ પોતાનો મોભો વિદેહી તરીકેનો બધો જ ભૂલી ગયા, અને પ્રેમનું સાનિધ્ય થાય જ્યાં થાય ને, રહન જ્ઞાન નધીરજ નલા. મીરાએ પણ મેં તો છોડી દીધી લાજ, દુનિયાને કેવું હોય તે કહેશે, આ ભગવત પ્રેમ. અને આજે જેને તમે પ્રેમ કહો છો વિકૃત સ્વરૂપ વાળો, એને જ્ઞાન લાજ કે ધીરજ નથી રહેતી, બે ચરમસીમા છે, એક છેડો છે ને બીજો છેડો છે, પણ બંને આગળ જ્ઞાન ધીરજ અને લાજ બધું જ નેવે મુકાઈ જાય, એનું કોઈ અસ્તિત્વ રહી જ ના શકે, ગમે એટલી બંધનો હોય, ગમે એવી ખાનદાની હોય, જનકજી જેવાનો આવો ઊંચામાં ઊંચો જ્ઞાનનો પોતાના આત્મ સ્વરૂપનો આખો જ ભાવ છે, છતાંય જનકજીએ પણ એ બધું જ એક બાજુએ મુકાઈ ગયું, અને એ પણ ભગવાનના વનવાસથી દુઃખી છે, અને બંને શોકની નદીઓ ભગવાનના શાંત ધીર ગંભીર આત્મ સ્વરૂપના સાગરની અંદર મળી, અને એને કારણે શોક વિકલ दौराज समाज बन्ने समाज राजवी कुटुंबो शोकमग्न छे, दुखी छे, पीड़ित छे, अने एने कारणे पोते पण भान भूल्या कि अमे भगवान ना छीए, भगवान अमारा छे, छता आ दशा भगवान बुद्ध छेल्ली अवस्थामां हता, 83 वर्षनी उम्रे એમના બે મુખ્ય શિષ્યોને બોલાવીને કહ્યું કે આવતીકાલે હું દેહોત્સર્ગ, જેમ મલનો ઉત્સર્ગ કરવાનો હોય એમ દેહોત્સર્ગ છે. વિચાર કરો, આવી વિભૂતિઓ શરીરને પણ ઉત્સર્ગ તરીકે માની લે, જેમ મલ ત્યાગ કરી આવીએ છીએ. અને સુખીથી ઘાસ આજે હળવાશ થઈ ગઈ પેટની, એમ પોતાના આત્માને પણ હળવાશ થાય કે હાશ આજે આ શરીરનો મેલ છૂટી ગયો, એનું નામ દેહોત્સર્ગ. તો બંને શિષ્યોમાંથી વાત સાંભળી લીધી. એક પ્રભુની સન્મુખ શાંતિથી બેસી ગયો અને બીજાએ આક્રંદ શરૂ કરી દીધું. હે, કાલે જવાના પ્રભુ, ફરી નહી મળે. બુદ્ધે પૂછ્યું કે તું કેમ રડતો નથી? કે અખંડ સ્વરૂપ મારા પોતામાં જ આપનું બેઠેલું છે, આપનું જ્ઞાનનું સ્વરૂપ મારી પાસે સદાય નહીં માટે છે. કે તું કેમ રડું છું? કે પ્રભુ, આવતીકાલથી આપને અમે નહીં માણી શકીએ, નહીં ભોગવી શકીએ, નહીં જોઈ શકીએ. ભેદ આટલો. અને એને માટે કહ્યું, રહાન જ્ઞાન ન ધીરજ ન લાવજ. કે જે સહી શકે છે એ તો પ્રભુની સાથે રહી શકે છે. ઋષિ મુનિઓ સાથે વિશ્વામિત્રજી પણ આવ્યા છે, સતાનંદજી પણ છે, જોડે કુલગુરુ વશિષ્ઠજી મહારાજ છે, એ બધા ધીર ગંભીર છે. અને જેની પાસે સમજ હોવા છતાંય જેમ ખિસ્સાની અંદર વસ્તુ હોય ને ભૂલી જાય, ક્યાં ગઈ, શું થયું, કઈ જતી રહી છે, કોણ લઈ ગયું છે, ક્યાં ખોવાઈ ગઈ છે, એમ માણસ બેવાકળો થઈ જાય, એમ ભગવાનના સાનિધ્યમાં ભગવદ સુખ હોવા છતાંય દૌરાજ સમાજા વિકલ રહીને જ્ઞાન ન ધીરજ, બધી જ મર્યાદાઓ તૂટી ગઈ. માણસ ઘણી વાર મર્યાદાઓને તોડતા વાર લગાડતો નથી, સુખના સમયમાં પણ, દુઃખના સમયની અંદર પણ. એને કોઈ ભાન રહેતું નથી, મારું ખાનદાન શું છે, મારી ઇજ્જત શું છે, મારી પ્રતિષ્ઠા કઈ છે, કશું જ યાદ ના રહે. કારણ વ્યાકુળ છે. પ્રભાશંકર પટણી આવો મોટો વિદ્વાન, બુદ્ધિશાળી, કે જેના હાથ નીચે અનેક વ્યક્તિઓ તૈયાર થાય અને દેશી રજવાડાના રાજાઓ એને દીવાન તરીકે લઈ જાય, અને એની એવી પ્રતિભા હતી કે એની નજીક ના આવી શકે. એક દિવસ એમના માતૃશ્રીનું નિધન થયું. દુઃખ તો લાગે જ, ગમે તેવું મા તે મા છે, માણસ ગમે એટલો મોટો થઈ જાય. તે પ્રભાશંકર ઓક મૂકીને ખુલ્લે મોડે રડે. આવો વિદ્વાન, બુદ્ધિશાળી, ધીર ગંભીર માણસ, જેના હાથ નીચે આટલા બધા તૈયાર થયેલા, બધા વિચાર કરે કે સાહેબને કોણ સાંત્વના આપી શકે, એમને આશ્વાસન કોણ આપે. છતાંય 5-7 જણા નજીક જઈને આશ્વાસન આપવા બેઠા કે સાહેબ બા ગયા સાચી વાત છે, પણ હવે આપના જેવા એ દુઃખ ન કરવું જોઈએ, આપની પ્રતિષ્ઠા જુઓ, આપનો મોભો જુઓ, અને આપ આ રીતે આપને શોભતું નથી આપના વ્યક્તિત્વને. રડતા પ્રભાશંકરે કહ્યું કે ભાઈ તમે બધા તો મને સાહેબ 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 કરીને બોલાવશો, પણ મને પરભો કહીને બોલાવનાર હવે કોઈ ના રહ્યું. જ્ઞાની છે, વિદ્વાન છે, આટલો મોટો માણસ છે, છતાંય રહા ન જ્ઞાન, ન ધીરજ, ન લાજ. ગુજરાતના ઇતિહાસમાં પ્રભાશંકર ભાઈનું બહુ મોટું નામ છે. તો શોક અને વિકૃતિ, પ્રેમની વિકૃતિ અને પ્રેમ માટેનો શોક એ કેવા સ્વરૂપો લઈ શકે છે એ આપણે સૌ અનુભવી શકીએ છીએ. અહીંયા બંને સમાજ દુઃખી છે, પીડિત છે, એને સમજાવવા વાળું અત્યારે કોઈ અહીંયા નથી.